ಓಂ ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜ್ಕೋಟ್ ಪತ್ರ ಸಮೀಕ್ಷಾ ತಾರೀಖ್ 24 ಏಪ್ರಿಲ್ 2017 ಪತ್ರಾಂಕ 209, 210, 211 પરમ કૃપાળુ દેવે પત્રાંક 209માં એક વાત શ્યાદવાદની દ્રષ્ટિએ બહુ મહત્વની કીધી છે, અને એ છે કે મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સત્યને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. ગમે તે દર્શનના મહાત્મા હોય, ગમે તે ધર્મના પંથના ફિરકાના સંપ્રદાયના, પણ મહાત્માઓએ જેનો મહિમા ગાયો છે એ તો એક સતનો જ ગાયો છે. શું છે સત? આત્મા, જેનું ત્રણેય કાળ હોવાપણું છે એ આત્મા, એ સત છે, બાકીનું અસત છે. તો શરીર છે એ અસત છે, જગત છે એ અસત છે, સંયોગો છે એ અસત છે, સંસાર છે એ અસત છે, સંગ છે એ તે અસત છે, સંબંધો છે તે. જીવને આ વિવેક આવવો પડે. આપણે સતની ઉપાસના કરવી છે, અને અધ્યાત્મ માર્ગ દર્શન ગમે તે હોય, સંપ્રદાય ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, મહાત્માઓ ગમે તે હોય, આ વાતને બરોબર બેસાડવી પડે, જેથી કરીને આપણે કોઈ સંકોચિત દ્રષ્ટિમાં બેસી ન જઈએ. જ્ઞાનીઓએ જેની મહત્તા કીધી છે આ જગતમાં એ સતની કહી છે. આત્માથી સૌ હીન. પછી કંઈ જૈન દર્શનમાં સતની મહત્તા છે અને અન્ય દર્શનવાળા કંઈ બીજી વાત કરે છે, એવું નથી. ભાષા બદલ હોય, કાળે ક્રમે એની શૈલીમાં બદલ આવે. મૂળ માર્ગમાં જેમ પ્રભુએ કહ્યું, લિંગ અને ભેદો જે વર્તનારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. એક પદની અંદર પણ કેટલું જબરજસ્ત સત્ય છુપાયેલું છે કે ભાઈ આ લિંગ છે, કાળા કપડાં છે, સફેદ કપડાં છે, ભગવા વસ્ત્ર છે, પીળા વસ્ત્ર છે, આ બધા ચિહ્નો છે. એ ચિહ્નો છે એ તો બદલાતા છે. દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. પાર્શ્વનાથના સાધુઓ પણ રંગબેરંગી કપડાં પહેરતા. મહાવીરના સાધુઓમાં બે પ્રકાર થયા, ચેલક અને અચેલક. એટલે વસ્ત્રધારી સાધુ પણ ખરા અને દિગંબર પણ ખરા. તો આ તો બધું બદલાય. દ્રવ્ય દેશ કાળાદિ ભેદ બધું જ બદલાય. ચિહ્નો બદલાય, વેશ બદલાય. એ બદલાતું છે એની અંદર શાશ્વત શું છે? તો કે જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ. એક કૃપાળુ દેવનો જો અભ્યાસ બરોબર થાય તો સંપૂર્ણ અધ્યાત્મ દર્શન જેને કહીએ એને યોગ્ય દ્રષ્ટિથી મળે, પરમાર્થ માર્ગ. આ તો બધા ફાટા છે, દર્શન છે એ તો બધા ફાટા છે. એટલે આત્મસિદ્ધિની અંદર મૂક્યું કે અમે આ જે 6 પદ કહીએ છીએ એ તો ષટ સ્થાનક છે એ ષટ દર્શન છે. સંક્ષેપમાં દર્શન ષટે સમાયે છે. હવે બીજા જો દર્શનની કંઈ મહત્તા નથી, મિથ્યા દર્શન છે, તો એને આત્મસિદ્ધિમાં તમારે સમાવવાની જરૂર શું છે? આ સમજવું જોઈએ જીવે કે શ્રીમદનો માર્ગ છે એ છ દર્શનોથી પર સતનો માર્ગ છે. એટલે એમણે જે જૈન પરંપરાની અંદર થયેલા મહાત્માઓ છે એના માર્ગથી પણ ઉપર જઈને જે પરમ સત્ય છે એ પરમ સત કે જે અમો અનન્ય પ્રેમે અવિચ્છન ભક્તિથી ઈચ્છીએ છીએ એને તમે પરમ જ્ઞાન કહો, પરમ રૂપ કહો, સચ્ચિત આનંદ કહો, આત્મા કહો, સર્વાત્મા કહો, એક કહો, અનેક કહો, એકરૂપ કહો, સર્વરૂપ કહો, સતતે સત જ છે અને તે જ એ બધા પ્રકારે યોગ્ય કહેવાય યોગ્ય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમ તત્વ આ જે સત છે એને કોઈએ પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ કહેતા બીજા અનેક નામોએ આ કહેવાયું છે. અને અમે પણ જ્યારે આ પરમ તત્વની વાત કરીએ છીએ ત્યારે આ સિવાય બીજું કંઈ નથી. તો એકમાત્ર જો ઉપાસવા યોગ્ય હોય અને જગતમાં આ છ દ્રવ્યની અંદર એક દ્રવ્ય જો હોય તો એ સત ચેતન દ્રવ્ય. આ સત દ્રવ્યનું મહાત્મ્ય કીધા પછી એ કહે છે સત સ્વરૂપને અભેદ ભાવે નમસ્કાર 210માં કે એ મહાત્મા, એ સત્પુરુષ, એ જ્ઞાની કોણ? જે સત સ્વરૂપ છે તે આત્મારૂપ. અહીંયા કહે છે કે હવે વાત મૂકી છે અંબાલાલભાઈ ઉપર અને 10માં પત્રમાં તો બીજું લખ્યું નથી પણ એમાં તો કહે છે કે સાથેના પત્રો જે છે એ વાંચીને યોગ્ય લાગે તો તેનો ઉતારીને મુનિને આપજો અને વંદન કરજો. અમે તો સર્વના દાસ છીએ. અહીંયા એ કહે છે માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. પત્રાંક 10ની અંદરનું આ એક રહસ્ય મૂક્યું કે માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. માર્ગ સરળ છે, સતને પ્રાપ્ત કરવાનો માર્ગ, સતની ઉપલબ્ધિ કરવાનો માર્ગ, સતમાં સ્થિત થવાનો માર્ગ, એ જો સત સમજાય તો સરળ છે. પ્રાપ્તિ દુર્લભ છે એટલા માટે કે જીવ ગોટે ચેડો છે, કલ્પનાથી, અંધશ્રદ્ધાથી, દ્રષ્ટિરાગથી, મતથી, માન્યતાથી, પોતે માની લીધેલી કલ્પનાથી જીવ ગોટે ચેડો છે. જે સાદું સીધું સત્ય છે જે કે આ અવિનાશી તત્વ છે, આ શાશ્વત તત્વ છે, એના ઉપર એનું લક્ષ નથી. કોણે કીધું છે? કંઈ વાત આવે, કોણે કીધું છે? કયા પુસ્તકમાં છે? કયા નયથી છે? કયા સંપ્રદાયમાં કહ્યું છે? કહેનાર કોણ છે? એના આધાર ઉપર એનું સત ટકેલું છે. એ સાપેક્ષ છે. ઇટ ઇઝ રિલેટિવ ટ્રુથ, નોટ રિયલ ટ્રુથ. રિયલ ટ્રુથ ગમે તેણે કીધું હોય, ગમે તે મહાત્માઓએ પ્રકાશ્યું હોય, ગમે તે નામે પ્રકાશ્યું હોય, તો સત્ય તો સત જ છે. તો જીવને સતની પ્રાપ્તિ કેમ થતી નથી? તો એણે સત કરતા સતને કિનારાને પકડી લીધો છે, સત કહેતા સતનો ગ્રંથને પકડી લીધો છે, સત કહેતા સતના સંપ્રદાયને પકડી લીધો છે. ક્યારે સમજાય આત્મસિદ્ધિની ગાથા? છોડી મત દર્શન તણો આગ્રહ તેમાં વિકલ્પ. મતનો આગ્રહ તો છોડીએ, દર્શનનો આગ્રહ છોડી દેજો. જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ માનવાનો આ આત્મા ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે. આ જબરજસ્ત વાક્ય છે. આ શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ લખી ન શકે, કોઈ લખ્યું નથી. આટલી તાકાત અને આટલી ઊંચાઈ વિચારોની કે દર્શનથી પર જાય છે એ આ કાળની અંદર આ પુરુષે. આને કહેવાય કે આ પુરુષ, આ યુગ પ્રધાન અથવા યુગ દેવતા. અત્યાર સુધી થયેલું જે પરમ સત્ય અવરાઈ ગયું છે જુદા જુદા મતોની અંદર, જુદી જુદી માન્યતાઓની અંદર, જુદા જુદા સંપ્રદાયોની અંદર, એમાંથી એણે બહાર કાઢીને લોકોની સામે આત્મા એ જ સચ એ મૂક્યું છે. એટલે કહે છે કે અમે તો સર્વના દાસ છીએ, તમે અને ખાસ તો ધર્મજીવના તો અમે ત્રણેય કાળને માટે દાસ જ છીએ. એ સાથેના પત્રો છે એ 211 અને 212. 212ની સમીક્ષા આપણે કરી, 211ની જોઈએ તો આ શરૂઆત કરી. સમજાવ્યું છે, શું સમજાવ્યું છે એનું શીર્ષક જ કેટલું મજાનું છે. જો સમજાય તો એ તત્વ છે દેવ, ગુરુ અને ધર્મ. એ તત્વ એ પ્રકારનો છે કે આ સત છે ને એ અગમ છે, દુર્ગમ્ય છે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકાળ. ત્યાં એક લક્ષ્ય કરાવવું છે કે આ રત્નત્રયી છે, આ સત છે એ જાણવું હોય તો એને સમજાવનાર તત્વત્રયી જોશે, દેવગુરુને ધર્મ. એના વિના આ વાત બેસે એમ નથી. સત અરૂપી છે, અમૂર્તિક છે, અદ્રશ્ય છે. ગમે તેટલી શબ્દથી વાત કરવામાં આવે તો જીવ પકડે છે, કંઈક રૂપીને ગોતે છે, કંઈક મૂર્તિકને ગોતે છે, કંઈક દ્રશ્યને ગોતે છે. ન હોય તો પોતે કલ્પનાથી દ્રશ્ય ઊભું કરીને એને પકડવા પ્રયત્ન કરે છે કે આમ આત્મા છે, આમ આત્મા છે. એટલે બધો મિથ્યા પ્રયાસ થાય છે. અવલંબન શ્રી સદગુરુ, સદગુરુના ઉપદેશમાં સમજાય ને જીને રૂપ. જીન સત છે પણ તમને સદગુરુના ઉપદેશ વિના એ નહીં સમજાય, અને સદગુરુનો ઉપદેશ પણ દશા વિના નહીં સમજાય. દશાનો એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં માટે ને અંતરલોક. અદ્ભુત વાત કૃપાળુની, તો એક એક સાથે એવા ન્યાયસંગત બધી વાતો જોડી છે. એ કહે છે કે તમને સદગુરુનો બોધ સરસ છે, ઉત્કૃષ્ટ છે. કેટલા સરસ શાસ્ત્રો છે, કેટલા બોધના ગ્રંથો છે, નહીં સમજાય. ગ્રંથ હાથમાં છે તેથી શું, તમે સંપ્રદાયમાં છો તેથી શું. અહીંયા તો આત્માની જ વાત છે, આત્માની વાત ગમે તે તારા માટે કંઈ નથી. જેને આત્માની વાત થતી હોય ભલે કૈરા કરે, પણ તું તો કોરો ધાકડ છો, મૂંઝાયેલો છો, દશા વિનાનો છો. દશા વિનાની વ્યક્તિમાં, શિષ્યમાં એ દશાની વાત કેવી રીતે પકડાય? અને એ દશામાં કહ્યું છે કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થી પણ જ્યાં સુધી નથી ત્યાં સુધી સદગુરુનો બોધ સુહાય એટલે શોભતો નથી, આપણી સાથે સુસંગત થતો નથી. જીવન જુદું છે અને બોધ જુદો છે, બે વચ્ચે કોઈ અનુસંધાન થતું નથી. આપણે પ્રવચનમાં લીધું પાંચમમાં કે સંગતિ નથી, સાધન છે, સાધના છે, પણ અનુસંધાન નથી. બધું વ્યર્થ જાય છે. એટલે કૃપાળુદેવને કહેવું પડ્યું કે સાધન બાર અનંત કિયો તદપિ કછુ હાથ હજુ ન પડે. કાંઈ હાથમાં નથી આવ્યું અને હજી હાથમાં નહીં આવે, કૈરા કર ફાવે એમ નહીં આવે. આ ગુરુ વિના કોઈ પકડાવશે નહીં, અને આ ગુરુ છે. દેશકાળ અને પરથી ચાલે છે આ ગુરુ, યુગને પોતાના તરફ ખેંચે છે. યુગ તો મતાર્થનો છે, યુગ સંપ્રદાયનો છે. કૃપાળુદેવ લખે છે કે કુગુરુઓએ માર્ગને ઘેરી લીધો છે, હતપુણ્યધારી લોકોએ ઘેરી લીધો છે. યુગ તો આવો છે. લોકો સતથી લાખો ગાઉ દૂર છે, યુગ તો આ છે. એની અંદર આ પુરુષે પોતાના બોધ દ્વારા, પોતાની દ્રષ્ટિ દ્વારા જે સત રીબાઈ ગયું છે, જે લેપાઈ ગયું છે, જે દબાઈ ગયું છે, એ સતને એમણે ઉત્સર્ગ કરે છે, એ સતને આગળ લાવે છે. આ વાત નથી પકડાતી મુમુક્ષુઓમાં કે કેવો પ્રસંગ આપણને મળ્યો છે, કેટલી સમજવાની ઊંચાઈ મળી છે. અને છેછરા થઈ ગયા છીએ સાવ, અહીંયા ને ત્યાં દોડીએ છીએ, આને ત્યાં શબ્દને પકડી લઈ, કોઈને વેશને પકડી લઈ, કોઈને લિંગને પકડી લઈ, કોઈના બાહ્ય દેખાવને પકડી લઈએ. ઊંચાઈ પકડવી પડે, દશા વિના નહીં આવે. અને દશા વિના દશાની વાત કેવી રીતે સમજાય? નહીં થઈ શકે. જરાક મુશ્કેલી પડે છે, પણ એકવાર લક્ષમાં આવે, એકવાર જો પકડાઈ જશે ને, તો પરમ કૃપાળુનો માર્ગ જેવો સુગમ અને સુલભ બીજો એ કંઈ નથી. એટલે કહ્યું છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. જો પ્રાપ્તિ થઈ ગઈ તો માર્ગ તો સરળ છે. 11માં કહે છે સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. આ મોહનું સ્વરૂપ સમજાય છે. સત એ દૂર નથી અને દૂર લાગે છે. આ પહેલી અવસ્થા સાધકની. ઓહ, બહુ કઠિન, આત્માને મેળવવો ને આમ તેને કીધી કે ભાવ ને કેટલા કાયદા લ્યો પતી ગયું. અરે પણ કેની વાત થાય છે? તું છો મોક્ષ, તો કોની વાત થાય છે? આત્મા એટલે કોણ? તું જ, તારી જ વાત થાય છે. દૂર નથી, તારાથી તું કેટલો દૂર, તારાથી તું કેટલો દૂર. અરે શરીર પણ દૂર છે મારાથી. બેસે છે વાત? મારું શરીર પણ મારા અસ્તિત્વથી દૂર છે. કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે કે મહાત્માએ કહ્યું છે કે આત્મા અત્યંત પ્રત્યક્ષ છે, એવું પ્રત્યક્ષપણું અને અમને અનુભવમાં આવે છે. કે જગતમાં સૌથી પ્રત્યક્ષ હોય તો આત્મા છે, અને એ લાગી ગયો પછી અપરોક્ષ બની ગયો. ત્યાં સુધી પ્રત્યક્ષ છે કે નજીક જ છે, આત્મા તો હું જ છું. પણ જેવો સાક્ષાત્કાર થઈ ગયો પછી હું જ આત્મા, બીજો કોણ? આ જીવનો મોહ છે. મોહ એટલે પોતાનું ભૂલી જવું, પરને પોતાનું માનવું. શરીર મારું છે એમાં છે કઈ શંકા? જુઓ, હવે આ મોહની સ્થિતિ છે, એને ક્યારેય શંકા થઈ છે કે મારું શરીર નથી એમ? અરે હું જ શરીર છું એમ જ માને છે, જન્મ્યો ત્યારથી હું છું. એક એક જીવનની ક્રિયા સવારના ઉઠતા માંડીને સાંજ સુધી રાત સુધી અને જન્મો ત્યારથી મરે ત્યાં સુધી સેના આધારે બધા કાર્યકલાપ કરે છે? દેહને આધારે. આખું જીવન દેહાધ્યાસમાં ચાલે છે, એમાં ક્યાંય શંકા છે કે શરીર એ પર છે? કંઈક મારા શરીરને થઈ ગયું, કંઈક આમ થઈ ગયું, કંઈક આમ થઈ ગયું, એની કેટલી જાગૃતિ છે, કેટલો એકરૂપ છે એમાં, કેટલો ભાવથી વણાયેલો છે, ગૂંથાયેલો છે. અરે ઊંઘ ના આવી હોય શરીરની, બધી શરીર આખું શાંત, એની ઇન્દ્રિયો તોય કહે મજા ન આવી રાત્રે, જો એવો આરામ થયો, સ્ફૂર્તિ નથી શરીરમાં. શરીર સાથે જેટલી એકરૂપતા એને વર્તે છે એટલી એને આત્મા સાથે દૂર નથી, છતાં લાગે છે આ મોહ. પર પ્રત્યે જે પર પદાર્થને પોતાનું માનવું અને પોતે પોતાને, આ મોહ. એ કહે છે જે કંઈ છે તે સત છે. એ કેવું છે? તો કે સુગમ, સરળ અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. જો પ્રાપ્તિનો માર્ગ બતાવે છે, માર્ગ તો સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે, પ્રાપ્તિનો માર્ગ બતાવે છે કે ભાઈ એ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તું બતાવ આત્મા વિના તું ક્યાં છો, ક્યાં છે, ક્યાં, કઈ જગ્યાએ, ક્યાં પડે, કઈ અવસ્થામાં, કયા સમયે, કે જ્યાં તું તારું શરીર રૂપે તું છો અને આત્મા નથી, એવી સ્થિતિ બતાવ. સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તારા લક્ષમાં ન હોય એ વાત જુદી છે, તારી દ્રષ્ટિમાં ન હોય એ વાત જુદી છે, નથી દ્રષ્ટિમાં આવતો એ વાત જુદી છે, પણ નથી એને ભાન નથી. સર્વત્ર તેની પ્રાપ્તિ, તું જ્યાં જા ત્યાં તું ચાર ગતિમાં ગયો, તું 14 રાજલોકમાં ફર્યો, તે 84 ચક્કર ચલાવ્યા, તે 5 પ્રકારની કાયા ધારણ કરી, ક્યારે તું નહોતો, ક્યારે તને તારી પ્રાપ્તિ નહોતી? રખડનાર કોણ, કર્મના ફળ ભોગવનાર કોણ, ગતિ આ ગતિનું પરિભ્રમણ કરનાર કોણ, અનંતવાર જન્મ મરણ કરનાર કોણ? સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. જ્યાં જ્યાં અહીંયા તું તું છો, નિગોદમાં ગયો તો તું જ હતો, એક વાર ખ્યાલ આવે કે મારું અસ્તિત્વ, તો અત્યારે જ હું આ મનુષ્ય છું ત્યારે છું, અને આ મનુષ્ય પણ ટળી જશે ત્યારે હું તો છું જ, તો આ બધું ધર્મ કોના માટે કરસ? પરલોકમાં કામ આવે કોને? પરલોકમાં શરીર હોય, અહીંયા હડગાવી રાખે તારે દેખતા ખબર પડે તને, તો પરલોકમાં કામ લાગે ભાઈ? પરલોકમાં કોને કામ લાગશે? કંઈક સારું કામ કરો, કંઈક દાન પૂન કરો, દીધું હશે તો સાથે આવશે, પણ તારે કોની સાથે લઈ જવું છે? બોલીએ છીએ, નાટક કરીએ છીએ, પ્રતીતિ નથી કે જેની વાત થાય છે એ તો હું છું, ત્રણેય કાળમાં છું અને 14 રાજલોકમાં છું, અથવા 3 લોકમાં છું, અધોલોક, ઉર્ધ્વલોક અને મૃત્યુલોક, બધામાં હું છું. સર્વત્ર તેની પ્રાપ્તિ છે. ઓકે ને, કાંખમાં છોકરું અને ગામમાં ગોતવા નીકળે, એમ આપણે આત્માની શોધમાં છીએ. એટલે કૃપાળુ દેવે તો સરસ કેવું આપણને આત્મસિદ્ધિમાં ગાથા આપી કે આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. એટલે ગાંડા તો કોની શંકા કરસ, તું કોના વિશે પૂછસ છે કે નહીં એમ. શંકાનો કરનાર તે અચરજ એ હવામાં. જ્ઞાની કહે છે અમને તો અચરજ થાય છે, આશ્ચર્ય થાય છે કે શંકા કરનાર તું તારી શંકા કરસ, હું નથી. આ શબ્દ પ્રયોગ જ ખોટો છે. તું નથી તો બોલો કામ, પૂછ્યું કોણે. એટલી અદ્ભુત વાત એ કહે છે. પણ ભ્રાંતિરૂપ આવરણ તમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય. હવે પોતે છે પણ એને આવરણ, એટલે કંઈક ઓઢી લીધું છે આવરણ, એ ઢાંકે છે એને, એના સ્વરૂપને. અને એ ભ્રાંતિ ઢાંકે છે કે હું દેહ છું, હું નામરૂપ છું, હું શરીરરૂપ છું, હું ઇન્દ્રિય રૂપ છું, હું પ્રાણરૂપ છું. એક ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, કાળો હોય કે ધોળો હોય, વિકલાંગ હોય કે સુકલાંગ હોય, આ એને શરીર વિશેની માન્યતા, આ ભ્રાંતિ, એવી ભ્રાંતિ દ્રઢ થઈ છે પોતા વિશેની. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે અને જે જે પ્રકાર દેહના ધારણ કર્યા છે તે દેહ સંબંધી એને અભિમાન વર્ત્યું આવે છે. તે દેહ છોડવા છતાં પણ જ્ઞાન વિચારે કરીને કદી દેહ ગાળ્યો નથી. 525 કોઈ દેહ છોડતી વખતે એણે આ દેહ તે હું નહીં, આ તો સ્વયં નષ્ટ થઈ જશે, છોડનાર કોઈ બીજો છે આ ભાવ્યું નથી એને. અને આવું અનંતવાર કરે છે એટલે એ જ એનું કારણ છે, આ એનું અનંતાનું મધ્યનું કારણ ચાલ્યા કરે છે, આ એનો સંસ્કાર ચાલ્યા જ કરે છે કે દેહ તે હું. એ પછી મનુષ્ય થયો હોય તો, એ વાંદરો થયો હોય તો, ગલોડી થયો હોય તો, કીડી થયો હોય, મચ્છર થયો હોય, જે દેહ ધારણ કર્યો એ દરેકમાં હું પણ જ એનું વર્તે છે. આવી દેહાત્મરૂપ ભ્રાંતિ એની એટલી બધી એકરૂપ થઈ ગઈ છે, તદ્રુપ થઈ ગઈ છે કે એને આવા ચૈતન્યનું કે જાણનાર આવો ચિદ્રૂપ એવો હું એ આવરણ થઈ ગયું છે. જેમ આપણે કહીએ કે આખા જગતને પ્રકાશનાર સૂર્ય, પણ એને જો આવરણ આવી જાય, ગ્રહણ થાય ત્યારે આવે છે, અને મધ્યાહ્ને પણ ઘોર અંધારું આપણને જોવા મળે છે. જ્યારે પૂર્ણ ગ્રહણ હોય છે ત્યારે આપણને એમ થાય કે આમ અંધારું 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 થઈ ગયું હતું, છતાં એનો કંઈ ને કંઈ પ્રભાવ છે એટલે આપણને કંઈક ને કંઈક ભાસ થાય છે બધું. પણ તે સમયે સૂર્ય પ્રકાશિત છે કે નહીં છે, આવરણ છે, આવરણ હટે છે એટલે તરત જ સૂર્ય એ નવો આવે છે ત્યારે. એવી રીતે આ જે કંઈ આવરણ છે, અને ગમે તેટલું આવરણ હોય તોય સૂર્યના તેજને પૂર્ણપણે ઢાંકી શકતું નથી. એમ આપણને કંઈક તો ભાસ થાય ને, હારો શરીર છું શરીર છું, તથા શરીરથી કંઈક હું બીજું છું તો કરો, પણ શું છું એ પકડાતું. ભ્રાંતિ ટળે, આવરણ ટળે તો એને પોતાના સ્વરૂપનું ભાન થાય, એ સ્વરૂપ એનું લક્ષમાં આવે. એ વાત મૂકીને અહીંયા સરસ રીતે કહે છે કે એ એની કલ્પનામાં જેને આવું ભ્રાંતિ છે એની કલ્પનામાં કોઈ રીતે આ સત પકડાતું નથી, કારણ કે સત ભ્રાંતિથી જુદું છે અને કલ્પનાથી પણ જુદું આગે છે. નજીક નથી. માટે ભ્રાંતિથી મુક્ત થવું, કલ્પનાથી મુક્ત થવું. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. અને મીટે કલ્પના જલ્પના ત્યાં માનુતિન પાય. મારે સાચા મિલ ગયા એમાં. જ્યારે કલ્પના ને જલ્પના મટી જાય પોતાના બુદ્ધિના ખેલ, અને જલ્પના એટલે મનના ખેલ, અંદરનો અંદરના વિચારો થાય એટલે જલ્પના કહેવાય, બોલીને વિચારો કરીએ કલ્પના કહેવાય, એ મટી જાય ત્યારે તને આ અંતરતારી દશાનો થશે. જ્ઞાની કહે છે આજ આ વિચાર જે છે, આ વાત છે, એ કેટલી મહત્વની છે, તો કહે છે સમસ્ત દ્વાદ સાંગીનો સાર, નિર્ગ્રંથ પ્રવચનનો સાર, અને સત દર્શનનું સર્વોત્તમ તત્વ. આ જે પહેલામાં કહ્યું ને સત, આ બધા જ શાસ્ત્રો, આ બધા જ અધ્યાત્મના દર્શનો, આ બધા દર્શનો બધાનો સાર શું? આત્મા. આ આત્માગ્રહથી તો આ બધું શું કરવાનું? આ શાસ્ત્રોનું કોને કહેવાનું, કોને સાંભળવાનું, કેના માટે? એટલે કેટલી સરસ વાત મૂકી છે કે એનું બીજ, જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. અહીંયા કહેવા માટે એટલો બધો વિસ્તાર અમે કરી શકતા નથી, સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં આ શરત આકરી છે, આ શરત આકરી છે. અમે જે કહ્યું છે એને બાધ કરે, હજી તું સમજતો નથી, તારે હજુ વિચારવાનો છે અને એની અંદર સમય પસાર કરવાનો છે. સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો, પણ એમાં એને બાધ કરે એવું કે ના ના આત્મા બાતમાં કાંઈ છે નહીં, આ તો બધી મિથ્યા વાતો છે, એમ કરીને ઉડાડે તો કે છે એ ઉદાસીન રહેજો. એમાં આ આત્મા સિવાયની સતના રૂપની સતની પ્રાપ્તિમાં બાધા કરે એવી જે કંઈ વાત હોય, પ્રસંગ હોય, એમાં તમે ઉદાસીન રહેજો. બીજું કંઈ ન થઈ શકે તો હવે આવરણ વધારવું નથી, હવે મારે આ અજ્ઞાન વધારવું નથી, લંબાવવું નથી. પ્રાપ્તિ થાય તો કરવી છે યથાશીઘ્ર, ન થાય કંઈ વાંધો નહીં, મારે ઉતાવળ નથી, હવે ગમે ત્યાં દોડી જવું એ કરવું નથી. એક સરસ 492 પત્રમાં કૃપાળુદેવે એ વાત મૂકી છે. આગળનો હશે કંઈ પત્ર, એમાં લખ્યું છે અનંતકાળથી જે પ્રાપ્ત થયું નથી, 340ની અંદર હશે, સરસ. અનંતકાળથી જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં થોડી વાર થાય તો કંઈ ના, એ નથી, એ તો તમે જ્ઞાને કરીને છો. પણ એમાં જો ભ્રાંતિ થાય અથવા ભૂલ થાય તો હાનિ છે, વાર થાય એ હાનિ નથી. અનંતકાળ જીવનું પરિભ્રમણ થયું છે, થોડો સમય વધારે થાય વાંધો નહીં, પણ એમાં ભૂલ થાય અથવા ભ્રાંતિ થાય, પાના નંબર 330, હા એ જ પેલું ઉપરનું જ છે. કેટલી મહત્વની વાત, આ જ્ઞાની પુરુષનું ધૈર્ય કેટલું છે, અને આપણને આ ધૈર્ય પકડાતું નથી. અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, કેટલો સમય? તે પ્રાપ્તપણાને વિશે, સતની પ્રાપ્તિ થઈ નથી અનંતકાળથી, તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. હજી વાર લાગે, એકાદ ભાવ કરવો પડે, બીજો ભાવ કરવો પડે, બે ચાર ભાવ કરવા પડે, તો કે છે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય, તે હાનિ છે. શું? અનંતકાળથી જે પ્રાપ્ત થયું નથી તેને વિશે. શું પ્રાપ્ત થયું નથી? સત. સત પ્રાપ્ત થયું નથી અનંતકાળથી, એને વિશે કંઈ ભ્રાંતિ થાય, ભૂલ થાય, તે હાનિ છે. બહુ સરસ રીતે આ વાત મૂકી છે, જો પકડાય આપણને. એટલે કહે છે એમાં જ વૃત્તિનો લય કરજો, એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સતત જ કહ્યું છે, એ સમજવા માટે ઘણો જ વખત. આ પત્ર બહુ મહત્વનો છે. પ્રવચનમાં સુધાબેને પણ કહ્યું હતું કે એક એક મુમુક્ષુને કૃપાળુદેવે મંત્ર આપ્યો છે. એ કહે છે દરેકને કહેવાનો, દરેક મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. કોને આપ્યો મંત્ર? મુમુક્ષુઓને. કયો મંત્ર? સતની પ્રાપ્તિનો. કેવું સમજાયું? કે ગમે તે નામે કીધું હોય, ગમે તે મહાત્માએ કીધું હોય, ગમે તે સ્થળે કીધું હોય, તો ચિંતા શું કામ કરસ? આની પ્રાપ્તિ કર. અને એ સર્વત્ર તેની પ્રાપ્તિ છે, સરળ છે, સુગમ છે, તો સુગમતાથી પકડને, કલ્પનાથી સુગમ જાશ. જે વાત સુગમતાથી સમજાય એમાં કલ્પના શું કામ કરવાની? સરળતાથી થતું અહીંયા તો માથાફૂટ ન કરે ત્યાં સુધી આની તત્વજ્ઞાન જ નથી. અને ઓલો 50 વાર કે સમજાણું કાંઈ નહીં સમજાય, અહીંયા કંઈક ઊંચું લાગે છો, શું ધૂણ ઊંચું છે? નથી એને સમજાતું, નથી તને સમજાતું. સમજાઈ જાય, તારી વાત છે, ન સમજાય એવું બને. આપણે તો પ્રભુને સ્તવન કરીએ ત્યારે બોલીએ કે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા. તમે પ્રભુ ગમે ત્યાં હો, આ સતનું સ્વરૂપ તો એક જ છે. એ બોલવામાં મજા આવે, ગાવામાં મજા આવે, સાંભળવામાં મજા આવે, પણ સમજવામાં. તો અહીંયા 3 પત્રોની એ જ આ આવરણનું નહીં, એ જ આ એની કોઈ કલ્પનાથી આગે છે, ભ્રાંતિથી પર છે. એટલે એ તમે એકદમ સતની નજીક જાઓ, જો ભ્રાંતિ હશે એનાથી પણ પર છે અને કલ્પનાથી આગે છે. વિચારો, વારંવાર વિચારો, અને ક્યારેક થશે કે હા આત્મા મારાથી દૂર નથી. એમ થતા 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 એ વિચારમાં આવશે કે સત મારાથી દૂર નથી, પછી થશે સત તેજ હું છું, સત તેજ હું છું. અને અત્યારે જ શરીર રૂપી મારો ભાવ હતો, દેહ ભાવ, આ બાધા રૂપ છે, આ મને નડ્યો. મેં દેહની જ ચિંતા કરી, દેહના કલ્યાણની ચિંતા કરી, દેહની રક્ષાની ચિંતા કરી, પણ હું તો તેનાથી ભિન્ન છું, હું દેહાદી સ્વરૂપ નથી. દેહાદી અન્ય સર્વ સ્વરૂપથી, સર્વ પદાર્થોથી હું સર્વથા ભિન્ન છું. આવો જે નિશ્ચય થાય અને નિશ્ચય પ્રતીતિમાં આવે, આ સાક્ષાત્કાર છે, આ સમ્યક દર્શન છે. જ્યારે સમ્યક દર્શન થાય છે જે જીવને, તે સમયે એને આત્માની પ્રતીતિ થાય છે, અને એ આત્મા સર્વ દેહાદીથી ભિન્ન. કેવી થાય? જે કૃપાળુદેવે સૌભાગભાઈને કીધી, કે એની એવી પ્રતીત થાય કે દેહથી હું ભિન્ન છું, આ દેહ ત્રણ કાળમાં પણ મારો નહોતો. આવી પ્રતીતિ થાય કે ત્રણ કાળની ભ્રાંતિ એક સમય માત્રમાં પણ છેદાઈ જાય. આ કરવાનું છે, આ વિચાર યોગ છે. કર વિચાર તો પામ. આ વિચાર યોગમાં બાકીનામાં ઉદાસીન રહ્યો અને અહીંયા વારંવાર એના પ્રત્યે લગાવો. કરશો તો કે જે સર્વત્ર તેની પ્રાપ્તિ છે, જરાક સ્થિરતા રહેશો. જેમ લાલનને કીધું હતું ને કે લાલન આટલી સ્થિરતા જો જરા 24 કલાક રાખી લીધી હોત ને, ક્ષાયિક સંકેતના ધણી હોત તમે. પણ રોજ આપણે તો બોલીએ છીએ, કોઈ સાથે બગડે કે વાંધો પડે તો બોલીએ કે મારે એમાં શું, આમ થોય તારે કાંઈ નથી. પણ વાંધો પડે ત્યારે બોલીએ છીએ. તું વાંધો પડે ત્યારે નહીં, સારા સંબંધમાં સારા સંયોગમાં કે મારે આ જગત સાથે કાંઈ બોલે. આ તો દ્વેષ ભાવથી બોલે છે, શ્રદ્ધા ભાવથી બોલતો નથી. તત્વની શ્રદ્ધા કે ના, હું તો એનાથી જુદો છું, મારે કાંઈ નથી. આ સર્વત્ર એની પ્રાપ્તિ હોય છે. એટલો સરસ પત્ર 211 છે અને એમાં કૃપણદેવે જ લખ્યું છે કે દ્વાદસાંગીનો સાર, ષટ દર્શનનું રહસ્ય અને નિર્ગ્રંથોના માર્ગનું રહસ્ય, આ બધું આમાં કહ્યું. અને મુમુક્ષુને કહેવાનો ગુપ્ત મંત્ર છે. કેમ મુમુક્ષુને કહેવાનો? પ્રત્યેક જે મુમુક્ષુ છે તેને કે ભાઈ સત એ દૂર નથી પણ દૂર લાગે છે, એ જ તારો મોહ છે. બસ તોડી નાખ મોહ ને તારો, કે તું જ સતરૂપ છો. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. આ પ્રતીતિ જ્યારે આવે એ સમયે તને સમ્યક દર્શન થાય છે. પછી જગત આખું ભિન્ન ભાસે, જુદું લાગે, બંધ ટળે, પછી રાગદ્વેષ કસાયોનો કોઈ કારણ ના રહે. એટલો બધો માર્ગ સચોટ અને ટૂંકામાં બતાવ્યો છે. પણ શ્રીમદના બોધને સમજવા ઘણી વિચારણા જોઈએ, ચિંતન જોઈએ, અનુપ્રેક્ષા જોઈએ. ધૈર્ય સાથે કરો, ઉતાવળથી નહીં અને સ્થિરતાથી કરો. આમાં જ જે જોઈએ મળી રહેશે. હવે ક્યાંય દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. આમાં બાધ કરે એવા કોઈ પદાર્થોમાં કે ચિંતનમાં ઉપયોગ લગાવવો નહીં. ક્યાંય કોઈનું આકર્ષણ પછી થવું ન જોઈએ, ચાલ્યા કરે. મારે તો શ્રીમદ રાજચંદ્રજીના વચનો છે એ જ પૂરતા છે આત્મ સાક્ષાત્કાર માટે. એ વાર લાગશે તો મારી જરા ઉણપ હશે, વાર લાગશે, કાંઈ વાંધો નહીં. આઈ વિલ ટ્રાય. સત્ય છે આ તો. ચાલો વિશેષ.